తీర్థాస్పదం శివ విరంచినుతం శరణయం భృత్యార్తేహం ప్రణతపాలభవాబ్ధిపోతం వందే మహాపురుషతే చరణారవిందం వందే మహాపురుషతే చరణారవిందం సహజానంద స్వామినే నమో నమః స్వామినారాయణ హరే. వ్యాపకేశ ముని కహే ఛే జ్యేష్ఠజీత రాజన్ భగవాన్ శ్రీ హరి కేవా దయాళు ఛే. પાર્ષદોને શેરડી ગામે પ્રભુએ અગાઉથી મોકલી દીધા એનું રહસ્ય ભગવાન શ્રીહરિને કર્ણજીત એટલે કે કાનોબા ગાયકવાડ નજરકેદ પૂરી રાખે અને એ વખતે ભગવાન શ્રીહરિના પાર્ષદો સાથે હોય તો એ સહન ન કરે અને મોટું દંગલ કહેતા યુદ્ધ થઈ જાય. એટલા માટે ભગવાને પાર્ષદોને અગાઉથી જ શેરડી ગામે મોકલી દીધેલા. વડતાલને અંદર ભગવાન જ્યારે પધારેલા ત્યારે વડતાલના 16માં વચનામૃતમાં શોભારામ શાસ્ત્રીએ ભગવાનને કંઈક આવો પ્રશ્ન પૂછેલો કે હે મહારાજ, તમે જો કોઈક મોટા માણસને ચમત્કાર જણાવો તો તેમાંથી ઘણો સમાસ થાય. મહારાજ કહે, મોટા માણસ સાથે અમારે જાજુ બને નહીં. શા માટે? જે એને રાજ્યનો ને ધનનો મદ હોય અને અમારે ત્યાગનો ને ભક્તિનો મદ હોય, માટે કોઈ કેને નમી દે એવું કામ નથી. અને કોઈ મોટા માણસને જો સમાધિ કરાવીએ તો કંઈક ગામ ગરાસ આપે, તેની અમારા હૈયામાં લાલચ નથી. કેમ જે ગામ ગરાસ તો સુખને અર્થે ઈચ્છીએ, તે અમારે તો નેત્ર મીંચીને ભગવાનની મૂર્તિનું જે ચિંતવન કરીએ તેમાં જેવું સુખ છે એવું તો 14 લોકના રાજ્યને વિશે પણ નથી. અને જો ભગવાનના ભજન જેવું સુખ મહારાજ કે હે શાસ્ત્રી રાજ્યને વિશે હોય તો સ્વયંભૂ મનુ આદિક મોટા મોટા રાજા તે રાજ્ય મૂકીને વનમાં તપ કરવા શા સારું જાય. સ્ત્રીમાં જો સુખ હોય તો ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીઓનો ત્યાગ શા સારું કરે. માટે ભગવાનના સુખ આગળ 14 લોકનું સુખ તો નરક જેવું છે. માટે સહેજે ભજન કરતા સત્સંગ થાય તેને મહારાજ કે કરાવીએ છીએ, પણ કોઈ જાતનો આગ્રહ અહીંયામાં રાખતા નથી. કેવળ ભજનનો અને ભક્તિનો, ભગવાનના ભક્તનો સત્સંગ રખાવવાનો આગ્રહ છે. આ અમારો રહસ્ય અભિપ્રાય હતો એ અમે તમારી આગળ કહ્યો. એમ ત્રીજું કારણ એ છે કે ભગવાનને મોટા માણસ સાથે જાજું બનતું નથી. કારણ ભગવાનને તો સેવક જોઈએ છે, અને રાજા મહારાજા હોય તો સ્વામી હોય, એટલે એ ભગવાનની આજ્ઞામાં વર્તે નહીં. અને જો આજ્ઞામાં ન વર્તે તો ગમે એવો મોટો ચેલો હોય તો શું કામનું કયો. એટલે ભગવાન કહે છે અમે બને ત્યાં સુધી મોટા માણસોને ચમત્કાર જણાવતા નથી. એટલે કાનોબાને રૂપિયા ભગવાને આપ્યા નહીં, કારણ કે આપે તો એ કાંઈ પાકો આજ્ઞાપાલક શિષ્ય બને નહીં, ઉલટાનું ભગવાનને એનું રાખવું પડે અને એ ભગવાનને મંજૂર નથી. એટલે તો જુઓ ને, દાદા ખાચરને ત્યાં ભગવાન 30-30 વર્ષ રહ્યા, પણ વજેશી દરબાર ભાવનગરના 1800 પાદરના ધણી હતા, પણ એની ઘરે પધરામણી કરવાય ન ગયા. લ્યો, સયાજીરાવને ત્યાં ભગવાન 3 દિવસ રહ્યા, અને ધરમપુરના કુશળ કુંવરબાઈ ભગવાનના પરમ ભક્ત હતા તો 1.5 મહિનો રહ્યા, અને એનું કલ્યાણ કર્યું ભગવાને. એ પ્રમાણે જૂનાગઢના નવાબને ત્યાં ભગવાન ખાલી પધરામણી કરવા ગયા, અને પંચાળાના ઝીણાભાઈને ત્યાં ભગવાન મહિનાઓ સુધી રહ્યા. એટલે ભગવાન કહે છે અમારે સેવક જોઈએ. રાજકોટમાં સર માલકલ સાહેબે ભગવાનને તેડાવેલા, તો માલકમ સાહેબને મળવા માટે ભગવાન રાજકોટ પધાર્યા, પણ એક દિવસ ત્યાં રહ્યા, અને જાડિયામાં હીરાભાઈ હતા એની ઘરે ભગવાન સ્પેશિયલ સામે ચાલીને રહેવા માટે ગયા. ભગવાન કે અમારે બીમાર પડવું છે, તમે સેવા કરશો? તો કે હા મહારાજ, અમારે તો તમને રાજી કરવા છે, ગમે તે પ્રકારે તમે અહીંયા રહો અને અમને સેવા આપો. તો ભગવાન ત્યાં રાજીપે 18 દિવસ સુધી માંદા થઈને રહ્યા, કારણ કે ભગવાનને સેવકની જરૂર છે, મોટા માણસની જરૂર નથી. એટલે ત્રીજું કારણ આ હશે કે રાજાને સત્સંગ કરાવે તો એ સેવક થાય એવો હતો નહીં, એટલે ભગવાને એનો કલ્યાણ કરવા માટે પણ એને 1,00,000 રૂપિયા આપ્યા નહીં. હે રાજન, ભગવાન ત્યાંથી નીકળીને મહી નદી ઉતરી અને શેરડી ગામે ઉમેદસિંહ ગરાસિયા હતા એની ઘરે રાત રહ્યા છે, અને ત્યાં ભગવાન ભોજન કરી અને પાર્ષદો સંતો બધા ત્યાં જમ્યા. બીજે દિવસે ત્યાંથી ચાલ્યા તે વડતાલ પધાર્યા છે. 5 દિવસ ભગવાન હે રાજન વૃત્તપુરીના વિશે નિવાસ કરીને રહ્યા છે. ત્યાંથી બ્રાહ્મણોનું ગામ કહીએ તો પણ ચાલે એવા ઉમરેઠ નગરને વિશે ભગવાન શ્રીહરિ જવા માટે તૈયાર થયા છે. હે રાજન, ભગવાન શ્રીહરિના સમાચાર મળતા જ આખું ઉમરેઠ ગામ છે અને આનંદના હિલોડે ચડ્યું છે. ભગવાનના સ્વાગત સામૈયાની ધામધૂમથી તૈયારીઓ થવા લાગી છે, અને પ્રેમથી ભગવાનનું દબદબાપૂર્વક સ્વાગત સામૈયું કર્યું છે, અને નંદુભાઈ ઠાકરને ત્યાં ભગવાનને ઉતારા કરાવ્યા છે. ભાવથી ભગવાનની પૂજા કરી છે, અને ભગવાનનું જે ચરણામૃત હતું એ નંદુ ઠાકરે ભગવાનના ચરણ પખાડી પાત્રની અંદર એ ચરણામૃત લઈ મસ્તકે ધારણ કર્યું, પાન કર્યું, અને એમ કહે છે હે મહારાજ, આજે મારો જન્મ તમે સફળ કર્યો છે. હે અવ્યય, તમે એ પવિત્ર ચરણરજથી મારા ઘરને પવિત્ર કર્યું છે. મારું અહો ભાગ્ય કે જે ચરણરજને શેષ નારાયણ, બ્રહ્માજી, શિવજી અને લક્ષ્મીજી સદા ઈચ્છે છે એવી ચરણરજ હે અખિલ બંધો આપ મને આજે આપવા માટે અમારા ગામને પાવન કરવા માટે અહીંયા પધાર્યા છો. હે પ્રભુ, હું આપનો દામ વિનાનો દાસ છું, કહેતા મફતનો નોકર છું. હે મહારાજ, જે કંઈ મને ભગવાન તમે આપ્યું છે ને એ બધું જ તમારા ચરણોમાં હું નિવેદન કરું છું. હે મહારાજ, આ ઘર ને સુખ સમૃદ્ધિના સાધનો બધું જ આપનું જ છે, માટે બીજે જવાની ઉતાવળ ન કરશો. મહારાજ ઠરી ઠામ થઈ અને અહીંયા જ રહેજો, અને આ ઉમરેશ નગરના ભક્તોને ખૂબ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની વાતો કરીને હે મહારાજ સુખ આપો. હે હરિકૃષ્ણ, હે સર્વેશ્વર, હે ધર્મપાલક, ઉન્નત લાલ નખોવાળી આંગળીઓથી અધિક શોભાવાળું તમારું આ પાદ પદ્મ યુગલ આ પૃથ્વી ઉપર વિચરણ કરે છે એવા આપને મારા કરોડ કરોડ વંદન છે. આવા પ્રેમી ભક્ત નંદુભાઈ ઠાકરે ભગવાનને ખૂબ ખૂબ વિનંતી કરી છે કે હે મહારાજ, તમે અહીંયા રોકાઓ. પણ વ્યાપકેશ મુનિ કહે છે, હે જ્યેષ્ઠજીત રાજન, આવી રીતે પ્રાર્થના કરાયેલા પ્રભુ પણ નંદુ ઠાકરને કહે છે, હે ભક્તરાજ, હાલમાં હું અહીંયા બહુ રહેવાનો નથી, અને હું તો આવતીકાલે અહીંયાથી નીકળી જઈશ. એમ કરી અને જમીન પ્રભુ પોઢી ગયા. નંદુભાઈ ઠાકર તો ભક્તો ભગવાનના બહુ પ્રેમી ભક્ત હતા, પણ એક વખત, કદાચ આ વખતે હોય તો ના નહીં, ભગવાન શ્રી હરિ એમને ત્યાં પધારેલા સંતો પાર્ષદો સહિત, અને કેરીની સિઝન હતી એટલે મહારાજ માટે કેરીઓ લઈ આવેલા. રસપુરીની રસોઈ આપી, કેરીનો રસ કાઢ્યો, પછી ભગવાનને રસપુરી અને ફરસાણાદી પીરસ્યું અને ઠાકોરજીએ જમવાની શરૂઆત કરી. ભગવાને કેરી ચાખીને થોડી ખાટી હતી. મહારાજ કહે છે, નંદુભાઈ થોડી સાકર આમાં નાખો. નંદુભાઈ કહે છે, મહારાજ અમારે ત્યાં સાકર નાખવાનો રિવાજ નહીં. ભગવાન કહે છે, નંદુભાઈ આ કેરીમાં થોડી સાકર અમને આપો. સાકર એટલે ખાંડ. નંદુભાઈ કે, મહારાજ અમારા ગુજરાતમાં કેરીમાં કોઈ ખાંડ નાખે નહીં. ત્રીજી વાર મહારાજે કહ્યું કે, નંદુભાઈ થોડી સાકર આમાં નખાવો. તો કે, ના મહારાજ અમારા રિવાજ જ નથી ને, અમારી કેરી જ મીઠી હોય, કોઈ સાકર નાખે જ નહીં. ન નાખી એટલે ભગવાન એમને એમ પછી ખાટી કેરી જમી ગયા. પણ જ્યારે નંદુભાઈ ઠાકર જમવા બેઠા ત્યારે એમને ખ્યાલ આવ્યો, અરે રે આટલી બધી ખાટી કેરી હતી અને ભગવાનને ત્રણ વખત ભગવાને સાકર માગી તો એમને આપી નહીં. બહુ હું તો અભાગ્યો છું. ભગવાને સામે ચાલી અને મને કહ્યું કે ખાંડ ન ખાવો તોય મેં આપી નહીં. રડવા લાગ્યા. ભગવાનના પગ પકડીને, મહારાજ મને માફ કરો. ભગવાન કહે છે, અમે તો સાકર માગી પણ તમે આપી નહીં. કારણ ગુજરાતમાં એ વખતે કેરી બધી મીઠી જ આવતી હશે એટલે કોઈ ખાંડ નહીં નાખતા હોય, પણ આ વખતે ખાટી આવી ગઈ હતી એટલે એ સમજ્યા ને એને ખાંડ ન દીધી એટલે પારાવાર પસ્તાવો થયો. એટલે કદાચ નીકળી ગયા હોય ખબર પડે નહીં. એક વખત નંદુભાઈ ઠાકર સરકારી કામે ગોધરા ગયેલા. હવે ગોધરામાં સરકારી કામ પતાવીને પછી નીકળ્યા. હવે ત્યાં તો બધું જંગલ જ છે, આદિવાસી વિસ્તાર બધો. એટલે ઘોડે ચડીને એકલા જ કામ પતાવીને પાછા આવતા હતા. રસ્તામાં જ રાત પડી ગઈ, ગામ કોઈ આવ્યું નહીં. ભગવાનને ચિંતા થઈ કે મારો આ નંદુ ઠાકર એકલો આવે છે અને લૂંટારાઓ લૂંટી લે છે, અને એ જંગલમાં તો અવારનવાર લૂંટફાટ થતી, રાત્રે લૂંટારાઓ એકલ દોકલ મળે એટલે એને મૂકે જ નહીં, લૂંટીને મારી નાખે. શું કર્યું ખબર છે? ભગવાને આખું પોલીસ થાણું સ્થાપી દીધું જંગલને વિશે, અને મશાલ બળવા લાગી. નંદુભાઈએ જાણ્યું કે આ બાજુ અજવાળું છે, જઈને જુએ ત્યાં તો પોલીસની ચોકી રાખેલી. ભગવાન આવી અને નંદુ ઠાકરને નમસ્કાર કરે છે. કહે છે, સાહેબ કઈ બાજુ ગયા હતા? ત્યારે કહે છે, ગોધરા ગયેલો અને કામ પતાવી નીકળો પણ મોડું થઈ ગયું, ગામ નજીકમાં આવ્યું નહીં. ભગવાન કહે છે, અરે તમને ખબર નથી આ જંગલમાં તો રાતે લૂંટારાઓ લૂંટી લે? કે ખબર તો છે પણ હવે ગામ તો આવવું જોઈએ ને. ભગવાન કહે છે, ચિંતા ન કરો, સયાજીરાવ સરકારે આવા કેટલાય પોલીસ થાણા અહીંયા જંગલમાં રાખ્યા છે, માટે આજની રાત તમે અમારી ભેળા અહીંયા રોકાઈ જાઓ, સવારે સૂર્યોદય થાય પછી ચાલજો. નંદુભાઈ ઠાકરે ભગવાનનો મોટો ઉપકાર માન્યો, ભગવાને સરસ મજાની ગરમા ગરમ રસોઈ જમાડી, થોડી વાર વાતો કરી બધી સત્સંગની નંદુભાઈ ઠાકરે, અને પછી પોઢ્યા એટલે ભગવાન પગ દાબવા માંડ્યા નંદુ ઠાકરને. નંદુભાઈ ઠાકરને તો એમ કે સયાજીરાવના પોલીસ હશે એટલે પગ દાબવા દીધા. સવારે જાગ્યા એટલે વળી પાછા નવડાવી ધોડાવીને નાસ્તા પાણી કરાવીને પછી રવાના કર્યા. ઘોડાને પણ ચંદી ઘાસ નખાવેલું એટલે ઘોડો પણ બરાબર ખાઈને તાજો માજો થયેલો. ઘોડો ચડીને ચાલ્યા 2-1 કિલોમીટર, ત્યાં ગામ આવ્યું. હવાર હવારમાં અને આવેલા જોયા એટલે કે ભાઈ તમે કઈ બાજુથી આવ્યા? ગામ લોકો કે તો કે આ જંગલમાંથી. અરે તમે જીવતા કેમ આવ્યા? નંદુભાઈ કહે છે, કેમ વળી? અરે આ જંગલમાં તો લૂંટારાઓ લૂંટીને મારી નાખે છે, અમને આશ્ચર્ય થાય છે કે તમે જીવ્યા કેમ. નંદુભાઈ કહે છે, અરે તમને ખબર નથી સયાજીરાવે પોલીસ થાણું નાખેલું છે અહીંયા 2 કિલોમીટર ઉપર. અરે તમે શું આ બધા ગપ્પા મારો છો? અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ, આ જંગલોમાં રોજ ફરીએ છીએ, કોઈ પોલીસ ચોકી અહીંયા છે નહીં. નંદુભાઈ કે, અરે હું રાત રોકાઈને આવ્યો ત્યાં, તમે શું વાત કરો છો? ગામ લોકો કે, હાલો અમે તમારા ભેગા આવીએ, જો અહીં કંઈ છે જ નહીં પોલીસ બોલીસ. ગામ લોકો 2-4 ઘોડે લઈને નંદુભાઈ સાથે ઘોડે ચડીને ભેગા આવ્યા. એના એ રસ્તે પાછા આવ્યા, જે જાળવે ઘોડાને બાંધેલું અહીંયા ઘોડાની લાદ પડી હતી. પોલીસ થાણું વાણું કાંઈ જોવા મળે નહીં. નંદુભાઈ કહે છે, અહીંયા હું રાત રોકાયેલો અને પોલીસે મને જમાડ્યો, રાતે ચરણ ચંપી કરીને સવારે પણ નાસ્તો કરાવીને મોકલ્યો. ગામ લોકો કહે છે, નંદુભાઈ અહીંયા કોઈ પોલીસ ચોકી છે નહીં, આ તમારા મનનો ભ્રમ છે. નંદુભાઈ સમજી ગયા કે આ બધી મારા પ્રભુની કૃપા છે, એ સિવાય આવું શક્ય બને નહીં. ઘરે જવાને બદલે સીધા વડતાલ ગયા હો, અને ભગવાનને સાષ્ટાંગ દંડવટ પ્રણામ સભામાં બેઠેલા એને કર્યા. પછી હાથ જોડીને ભગવાનને વિનંતી કરે છે. મહારાજ કહે છે, નંદુભાઈ કઈ બાજુથી આવ્યા? મહારાજ ગોધરાથી સીધો આવું છું. ભગવાન કે, ઘરે નો ગયા? તો કે ના મહારાજ. રસ્તાનો વૃત્તાંત કહ્યું. ભગવાન કહે છે, અમે તમારી રક્ષા કરવા માટે પોલીસ થાણું સ્થાપ્યું હતું અને એ પોલીસ સેવા કરતો તો એ સ્વયં હું હતો. નંદુભાઈ રડવા લાગ્યા, મહારાજ તમે મને જમાડ્યો હોત, પલંગ પાથરીને પોઢાડ્યો હોત તો એ બરોબર હતું, પણ મારા જેવા સેવકની તમે ચરણચંપી કરી, મહારાજ હું તો નરકમાં પડીશ, મને બહુ મોટા પાપમાં આપે નાખ્યો. ભગવાન કહે છે, નહીં નહીં નંદુભાઈ, એવું તમે ન બોલશો. તમારા જેવા ભક્તો અમારી ખૂબ સેવા કરે છે, ક્યારેક અમને પણ તમારી સેવા કરવાની ઈચ્છા થાય કે નહીં? એટલા માટે અમે તમારી સેવા કરવા માટે ખાસ પોલીસનું સ્વરૂપ લીધું હતું. નહીં મહારાજ, પણ આપ અમારી સેવા કરો એ તો અમારું મોટું પાપ કહેવાય. માટે હે મહારાજ, આ આપે કર્યું એ બરાબર કર્યું નથી. ભગવાન કહે છે, સાંભળો, જો હું પોલીસનો વેશ ન લઉં અને એમને એમ તમને કહું કે તમારા પગ મને દાબવા દો તો દાબવા આપો, મને સેવા ન કરવા દો. ભગવાન કે હું તો મારા ભક્તનો પણ ભક્ત છું, માટે તમારી સેવા મેં પોલીસ વેશે કરી. આવી રીતે ભગવાને એમની રક્ષા કરેલી છે. જગન્નાથપુરીના વિશે એક બ્રાહ્મણ હતો, એના દીકરાનું નામ જગન્નાથ. કાશીએ ભણવા મોકલ્યો. બ્રાહ્મણ બહુ પવિત્ર અને રોજ ભગવાનના દર્શન કરવાના, જગન્નાથ મંદિરમાં વાળવાનું, બીજી સેવા કરવાની, આવું પરમેનન્ટ કાયમી નિયમ એને. એક વખત શું થયું, હવે બૈરી કે બીજા છોકરા કાંઈ ન મળે, એક જ છોકરો એનો, એ પણ કાશીએ ભણવા ગયેલો, અને આ જગન્નાથનો બાપ જે બ્રાહ્મણ હતો એ બીમાર પડ્યો, ભયંકર રોગમાં પટકાઈ પડ્યો, કોઈ સેવા કરે એવું હતું નહીં. કાગળ લખીને મોકલો, પણ હવે કાશી હતું, કેદી કાગળ પહોંચે ને કેદી પાછો છોકરો આવે, એને પરીક્ષા હતી છોકરાને. પણ આને કાગળ લખીને દીધો અને હવારમાં તો જગન્નાથ હાજર હો, માંડ્યા સેવા કરવા. એની મહિનો દોઢ મહિનો સળંગ આવી રીતે જગન્નાથે પિતાજીની સેવા કરી અને બરોબર ખાઈ પી શકે એવા સ્વસ્થ બનાવી દીધા. આંગળી ઝાલીને મંદિરે લઈ જાય છે. એમ કરતાં એના છોકરાની પરીક્ષા પૂરી થઈ, એટલે છોકરાએ ગુરુજી પાસેથી રજા લીધી અને બિસ્તરા લઈને નીકળો. આ બાજુ જગન્નાથ ભગવાન તો એના દીકરાનું રૂપ લઈને બ્રાહ્મણની સેવા કરે છે. ભગવાને જાણ્યું કે આજે એનો મૂળ દીકરો આવવાનો છે, એટલે ભગવાન કંઈક કામનું મિસ લઈ અને ત્યાંથી બહાર નીકળી ગયા. ત્યાં એમનો દીકરો જગન્નાથ હતો, એ બિસ્તર લઈને આવ્યો. આવીને બાપાને પગે લાગ્યો. જય જગન્નાથ કહ્યા એટલે કહે છે, દીકરા આ શું છે બધું? તો કે પિતાજી, હું ભણીને પધાર્યો, પરીક્ષા મારી બહુ સરસ ગઈ છે. બ્રાહ્મણ કહે છે, લે ગાંડો નથી થઈ ગયો ને તું? કેમ? તો કે તું મારી સેવા કરે છે ને આવું કેમ બોલે છે? અરે પિતાજી, હું તો અત્યારે કાશીથી આવું છું. નહીં દીકરા, તું તો મારી દોઢ મહિનાથી સેવા કરે છે. છોકરો કહે છે, પિતાજી આમ જુઓ, હજી આ ખલેચા મારા આમનામ પડ્યા છે, આ બિસ્તરા હજી છોડ્યા પણ નથી, આવીને સીધો આપને નમસ્કાર કરવા આવ્યો છું, માટે મારું માનો. એનો બાપ કહે છે, તો પછી દીકરા, અત્યાર સુધી જગન્નાથ મારી સેવા કરતો તો એ કોણ હતો? ત્યારે છોકરો કહે છે, પિતાજી એ તમે જાણો, પણ હું તો આજે અત્યારે આવું છું. અરે બેટા, હું તો ભયંકર બીમારીમાં પટકાઈ પડ્યો હતો અને મારી સેવા તું જ કરતો હતો એમ હું માનતો હતો, પણ દીકરા તું નહીં હોય તો પછી મારો જગન્નાથ દીકરો બનીને સેવા કરવા આવ્યો છે. ચાલ મને જલ્દી મંદિરે લઈ જા. તરત જ આંગળી પકડીને આવ્યા મંદિરે. ભગવાન જગન્નાથ પાસે આવીને રડવા માંડ્યા, પ્રાર્થના કરે છે, મહારાજ તમે મારી સેવા કરવા માટે પધાર્યા, મારા જાડા પેશાબવાળા કપડાં ધોયા, મને રસોઈ કરીને જમાડ્યો, મારી પગચંપી કરી, માથું ધાબ્યું, મને નવડાવ્યો, વસ્ત્રો પહેરાવ્યા, આવી હલકી સેવા પ્રભુ તમે મારી કરી? તમારા સેવક જ જો મારો દીકરો હાજર નહોતો તો પછી એમ વિચારવું હતું એક માણસ મોકલી દેવો હતો, પણ પ્રભુ આપે મારી સેવા કરી, આ તો બહુ ભૂંડું થયું. ભગવાન પાસે જગન્નાથ રડે છે ને, જગન્નાથ પ્રભુ પ્રગટ થયા છે અને બ્રાહ્મણને કહે છે, હે વિપ્ર, તને જેમ મારી સેવા અને દર્શનનું રોજનું નિયમ હતું, પણ તું બીમાર પડ્યો એટલે તું મારા દર્શન ન આવ્યો, તો મને તારા દર્શનનું નિયમ હતું એટલે હું તારા ઘેર તારા દર્શને આવ્યો. મને ખ્યાલ આવ્યો કે મારો ભક્ત બીમાર છે અને કોઈ સેવક નથી, તારા જેવા પવિત્ર બ્રાહ્મણ અને મારા એકાંતિક ભક્તની સેવા મને ક્યાંથી મળે? એટલે મેં જાણ્યું કે તારો દીકરો તો 1.5 મહિને આવશે, ત્યાં સુધી તારી સેવાનો લાભ મને મળે એટલા માટે મેં તારા દીકરાનું રૂપ લઈને સેવા કરી છે. આમ ભગવાન તો સેવકના પણ સેવક છે, પોતાના ભક્તોની સેવા ભગવાનને મળે છે ત્યારે ભગવાન પણ અતિશય રાજી થાય છે. હે રાજન, આવા પરમ ભક્ત એવા નંદુ ઠાકર મહાપવિત્ર, પૂર્વે પણ ભગવાન વર્ણી સ્વરૂપે પણ આ ગામમાં આવેલા ગામના મહાદેવજી થકી એમને ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય થયેલો. એ વખતે તો વર્ણી વેશે પ્રભુ આવેલા પહેલી વાર, અને એકાદશીનો દિવસ હતો, ગામના મહાદેવજીના મંદિરે ઉતરેલા અને દર્શન આપીને બીજે દિવસે ભગવાન ત્યાંથી ચાલ્યા ગયેલા. તો એવા નંદુ ઠાકરના ઘરેથી ભગવાન બીજે દિવસે સવારે તૈયાર થયા ચાલવા, ત્યારે ગામની બાઈઓ બધી આવી છે અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી છે કે હે કમળનયન, અમારી સેવા સ્વીકારો જેથી તમારી દયાથી અમને આ સંસાર સાગર છે એ તો મહાભયંકર લાગે છે, દુસ્તર લાગે છે, એવો આ સંસાર સાગર અમે સરળતાથી તરી જઈએ. હૃદયમાંથી વંશે સહિત એ મહારાજ તમારી સેવા કરીએ તો અધર્મનો નાશ થઈ જાય એવી તમે અમને જ્ઞાન વૈરાગ્ય સહ ભક્તિ વધારવા ધર્મની બહુ દિન પર્યંત વાતો કરો, જેથી અમારી કુવાસના પણ નાશ પામે અને સુખે હે મહારાજ અખંડ તમારું સ્મરણ થાય. મનની વૃત્તિ હે મહારાજ તમારા ચરણમાં રહો અને વાણી નિરંતર આપના નામ સ્મરણ અને યશોગાન રટણ કરવામાં રહો, અને હે મહારાજ અમારું શરીર છે તે આપને નમસ્કાર કરવામાં અને આપની સેવામાં અખંડ રહો એવું આપની પાસે માગીએ છીએ, માટે કૃપા કરીને અહીંયા રહો અને અમને આપની સેવાનો ચાન્સ આપો. પણ આવી રીતે પ્રાર્થના કરતી સ્ત્રીઓને ભગવાન આશ્વાસન આપીને ત્યાંથી ચાલી નીકળ્યા. એનું કારણ છે કે ભગવાનને આજ કંઈક નવી લીલા કરવી છે, કોઈ બીજા ભક્તને કેવો મારો મહિમા છે એ જગતને દેખાડવો છે, એટલે ભગવાનને ઇમરજન્સી છે, એટલે ભગવાન રોકાતા નથી. નહીંતર આવા પ્રેમી ભક્તો હોય એને મૂકીને ભગવાન જઈ કેમ શકે? વ્યાપકેશ મુનિ કહે છે, હે જ્યેષ્ઠજી રાજન, ગામના નગરજનો હતા ને એ બધાએ ભગવાનની પાછળ પાછળ ચાલવા લાગ્યા. ભગવાન કહે છે, પાછા વળો, પણ ઉમરેશના ભક્તો પાછા વળતા નથી. હે રાજન, બહુ કહ્યું છતાં પણ ભક્તો પાછા ન વળ્યા ને ત્યારે ભગવાન છે ને ઘોડો ઊભો રાખીને ઊભા રહ્યા, ને ભગવાન કહે છે, સાંભળો, અહીંથી કોઈ પણ એક પણ ડગલું જો આગળ અમારી પાછળ આવે તો એ આજથી વિમુખ છે, જાઓ. ભગવાને આવા સમ દીધા ને ત્યારે ભક્તો પાછા વળ્યા છે. અને પછી ભગવાને ઘોડો દોડાવી મૂક્યો છે. ભક્તો હવે ભગવાને આવી આજ્ઞા કરી એટલે પરવશ થયા છે. રડતા હૃદયે જ્યાં સુધી ભગવાનના ઘોડાની ધૂળની ડમરી ઉડતી દેખાણી ને ત્યાં સુધી ઊંચા થઈ થઈને ભગવાનને નિહાળી રહ્યા. અને પછી હે રાજન, ભગવાનનું સ્મરણ કરતા કરતા પાછા ઉમરેઠપુરીમાં આવ્યા છે. આ બાજુ ભગવાને અગાઉથી વટે માર્ગોને સમાચાર આપેલા કે ડડુસરવાળા ગલુજીને તમે કહેજો કે સ્વામિનારાયણ ભગવાન આજ તમારા ત્યાં આવશે. ગલુજી તો ગાંડા ઘેલા બની ગયા કે મહારાજ મારે ત્યાં આજે પધારશે, ધન ઘડી ધન ભાગ આવો અવસર મારે ક્યાંથી કે સામે ચાલીને શ્રીજી મહારાજના સમાચાર આવે. પણ કુદરત ભક્તોની કસોટી કરે છે, જોયા જેવી હોય એની સ્થિતિ હોય છે. એક બાજુ ભગવાનના આવવાના સમાચારને, બીજી બાજુ એની ડોશી છે ને એ છેલ્લા શ્વાસ લેતી હતી. ગલુજીએ તો મનમાં નક્કી કર્યું કે ભગવાન આવશે અને પ્રેમથી જમાડીશું, સ્વાગત સમય કરીશું, ખૂબ લાભ લેશું. પણ હજી આ વિચાર પરિપક્વ થાય એ પહેલાં તો ડોશીએ દેહ મૂકી દીધો. ડોશી ધામમાં ચાલી ગઈ. ગલુજી મનમાં વિચાર કરે છે કે જો ડોશી મરી ગઈ એમ જાહેરાત કરીશ તો ભગવાન મારા ઘરે આવશે નહીં. મનમાં વિચાર કરે છે કે એક બાજુ લોકલાજ છે અને બીજી બાજુ પ્રગટ ભગવાન છે. પ્રસન્ન થઈને સામે ચાલીને શ્રીજી મહારાજ મારા ઘરે પધારે છે તો મારે હવે શું કરવું? અંતરમાં વિચારના વમળો ઉઠવા લાગ્યા છે. પણ આ તો ભગવાનના બહુ બુદ્ધિશાળી ભક્ત છે. ધર્મ સંકટ આવ્યું છે કે પ્રભુને રાખો કે પછી આવો વર્ણાશ્રમનો ધર્મ રાખો, અગ્નિ સંસ્કાર કરવો કે પછી ભગવાનનું સ્વાગત કરવું, સૂતકમાં શ્રીહરિ અને સંતોને મારા ઘરે કેમ લવાય, લાવીશ તો મને પાપ તો નહીં લાગે ને? ના ના, પ્રગટ ભગવાન જો આવતા હોય તો ત્યાં પછી મને કોઈ પાપ ન લાગે. હું તો આત્મા છું, આત્માના સૂતક કેવું, કર્મકાંડના વિધિ વિધાન એ બધાય એક બાજુ મૂકીને મારે તો ભગવાનને લાવવા છે. કારણ સૂર્ય ઉગે ને પછી અંધારું ઓટોમેટિક ભાગી જાય, એમ પ્રગટ ભગવાન પધારે એટલે પાપ છે ને એ ઊભી પૂછડીએ ભાગી જાય, માટે મને કોઈ પાપ નહીં લાગે. કારણ ધર્મને જવા દઈશ તો ભગવાન આવશે અને ધર્મને રાખીશ તો ભગવાન જશે, માટે મારે અત્યારે વર્ણાશ્રમના ધર્મને એક બાજુ કરીને પણ ભગવાનને મારા ભુવનમાં પધરાવવા છે. આવી રીતે મનમાં નક્કી કરી એને શું કર્યું ખબર? ડોશીને કપડામાં બાંધીને ઉપર ઘોડિયાટ હોય ને, રૂફ ટ્રસ કહેવાય એને. કિંગ પોસ્ટ ને ક્વીન પોસ્ટ એવી રૂફ ટ્રસ અમારે ભણવામાં આવતી, એની હારે ઉપર ડોશીને ઓરડામાં બાંધી દીધી. ગામમાં કોઈને કહ્યું નથી કે મારી ડોશી ધામમાં ગઈ છે. અને ભગવાનના સ્વાગત સામૈયાની તૈયારી કરવા લાગ્યા. મનમાં એમ ન માનતા કે આપણે ધર્મનો ત્યાગ કરી દેવો. પણ ભક્તો આ તો કઈ વાત છે તો કે જ્યારે પ્રગટ પરમાત્મા પધારતા હોય ત્યારે વર્ણાશ્રમના બધા જ ધર્મોને એક બાજુ મૂકી દેવા. ત્યારે પછી બેનના લગ્ન હોય તો એ જવતલ હોમમાં કાકાઈ ભાઈને રાખી દેવો, પણ આપણે તો ભગવાનની સેવામાં હાજર થઈ જવું. લગ્ન લઈને જવાનું હોય તો બ્રાહ્મણને મૂકી દેવો, પણ ભગવાનની સેવા મૂકવી નહીં, એમ આપણને ડડુસર વાળા ગલુજી શીખવાડે છે. આપણને ભગવાન શ્રી હરિ વચનામૃતમાં પણ અર્જુનની સ્વરૂપ નિષ્ઠા અને યુધિષ્ઠિરની ધર્મ નિષ્ઠાની વાત કરે છે. જો કે એ વખતે ભગવાને અર્જુનની સ્વરૂપ નિષ્ઠાને વખાણી છે, પણ યુધિષ્ઠિરની ધર્મ નિષ્ઠાને વખાણી નથી. વચનામૃત મધ્યના ચોથામાં ભગવાન કહે છે કે ધર્મ રાખતા ભક્તિ જાય ને ભક્તિ રાખતા ધર્મ જાય તો શું કરવું. ત્યારે બ્રહ્મ મુનિ એમ કહ્યું કે ભગવાન રાજી થાય એ રાખવું. શ્રીજી મહારાજ કે એ તો જેને ભગવાન પ્રગટ મળ્યા હોય એની વાત છે, ત્યારે તો ભગવાન રાજી હોય તેમ કરે એ ઠીક છે, પણ ભગવાન પરોક્ષપણે હોય ત્યારે કેમ કરવું. ત્યારે મુક્ત મુનિ કહે છે કે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું અથવા તો નામ સ્મરણ કરવું, એટલે ભગવાન છે એ પછી આપણને માર્ગ સુજાડે છે. તો આવી રીતે આ જ્યારે ધર્મ અને ભક્તિના બેમાંથી કોને રાખવા એ જ્યારે ગડમથલ સર્જાય ત્યારે પણ ભગવાને આવો ઉપાય બતાવ્યો છે. ભગવાન કહે છે અર્જુનને સ્વરૂપ નિષ્ઠા હતી અને યુધિષ્ઠિરને ધર્મ નિષ્ઠા હતી. મુક્તાનંદ સ્વામીએ ગઢડા મધ્યના 16માં આ પ્રશ્ન પૂછેલો કે સ્વરૂપ નિષ્ઠા રાખે તો ધર્મ નિષ્ઠા મોડી પડી જાય અને ધર્મ નિષ્ઠા રાખે તો સ્વરૂપ નિષ્ઠા મોડી પડી જાય. તો હે મહારાજ, શે ઉપાય કરીને બે નિષ્ઠા દ્રઢ રહે પણ એકેય મોડી ન પડે. ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનની મૂર્તિમાં બધા જ કલ્યાણકારી ગુણો રહેલા છે, એટલે તો ભાગવતજીને વિશે પ્રશ્ન પૂછવામાં આવે છે કે ધર્મના બખ્તર રૂપ એવા જે તે શ્રી કૃષ્ણ ભગવાન તે અંતર ધ્યાન થયા ત્યાર પછી ધર્મ કેને શરણે રહ્યો. કહેતા ધર્મ છે એ ભગવાનના સ્વરૂપમાં અખંડ નિવાસ કરીને રહે છે. માટે ભગવાન કહે છે ધર્મ છે એ મૂર્તિને આશરે છે, એટલે જો સ્વરૂપ નિષ્ઠા રાખે તો ધર્મ નિષ્ઠા આપોઆપ દ્રઢ રહે છે, અને કેવળ ધર્મ નિષ્ઠા રાખવા જાય તો સ્વરૂપ નિષ્ઠા મોડી પડી જાય. અર્જુનજીએ તમે જુઓ મહાભારતના યુદ્ધમાં કેટલાનો સંહાર કર્યો, તો કરોડો યોદ્ધાઓને મારી નાખેલા. એટલું જ નહીં, મામા કાકા સગા બધા પિતરાઈ ભાઈઓ આ બધાને, અને ગુરુ દ્રોણ પિતામહ ભીષ્મ આવા આવા પવિત્ર પુરુષોને એને સંહાર્યા હતા. છતાં પણ અર્જુનને સ્વરૂપ નિષ્ઠા હતી. કહેતા પ્રગટ શ્રી કૃષ્ણના વચનમાં એને વિશ્વાસ હતો, પ્રગટ પ્રભુનો એને મહિમા હતો. ભગવાને અર્જુનને કહેલું કે હે અર્જુન, નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચીન. હે અર્જુન, તું તો કેવળ નિમિત્ત માત્ર છે, તું નિમિત્ત બન. આ બધાનો તો ક્યારનો એ નાશ નિર્માઈ ચૂક્યો છે. એમ કરીને મોઢાની અંદર વિશ્વરૂપ દેખાડીને બધાના મળદા કુરુક્ષેત્રમાં દેખાડ્યા. અર્જુનજી ભગવાનના વચને લડ્યા, બધાને મારી નાખ્યા, તો એના અંતરમાં રંચ માત્ર શોક નહોતો કે મેં આ બધા સગા સંબંધીઓને વડીલોને માર્યા. જ્યારે યુધિષ્ઠિરે તમે જુઓ એક બે દિવસ લડવા ગયેલા યુધિષ્ઠિરો, એમાં ખાસ તો એના સગા મામાનું મોત યુધિષ્ઠિર હાથે જ હતું, એટલે એ તો માર્યા વગર ચાલે એમ નહોતું, એટલે ભગવાને તે દી યુદ્ધમાં ઉતારેલા. એટલે ગણીને થોડા ઘણાને એમને માર્યા હતા, છતાં પણ એમના અંતરમાં છે ને શોકનો સમુદ્ર છે ને એ ઘોઘવાટા કરતો હતો. હસ્તિનાપુરની ગાદીનો તાજ તો મસ્તક ઉપર ધારણ કર્યો, પણ એ તાજ એને માથાનું સૂળ દર્દ બની ગયો. મનમાં એક જ ચિંતા થયા કરે છે, અરે રે, મેં કરોડોનો સંહાર કરી નાખ્યો, હવે આ ગાદી મને, આ મુગઠ મને સુખ નહીં આપે. રાતથી દુઃખી દુઃખી થયા કરે છે, કારણ એને ધર્મનિષ્ઠા છે. મહારાજ કે સ્વયં શ્રીકૃષ્ણે એમને સમજાવ્યા કે ભાઈ તમે કાંઈ પાપ નથી કર્યા, તોય નિસંશય ન થયા. છેવટે એને ભીષ્મદાદા બાણસૈયા ઉપર સૂતેલા ત્યાં લઈ ગયા અને વિષ્ણુ સહસ્ર નામનો ઉપદેશ કરાવ્યો ત્યારે કંઈક સંશય ઓછો થયો. તો પણ અર્જુનજી જેવા નિસંશય થયા નહીં. એટલે મહારાજ કહે છે, ધર્મનિષ્ઠા કરતાં સ્વરૂપ નિષ્ઠા છે એ અતિ બળવાન છે. એટલે સ્વરૂપ નિષ્ઠા હોય એને ધર્મનિષ્ઠા આપોઆપ રહે છે. તો આજે આ ડડુસરવાળા ગલુજીને ભગવાનનો આવો અપૂર્વ મહિમા છે, એટલે મનમાં નક્કી કર્યું કે મહારાજને લાવવા અને લોકલાજ એક બાજુ મૂકી દેવી. ગામમાં વાણિયા હતા જેની ઘરેથી સીધું સામાન લેતા હશે, એને કહ્યું કે સાંભળો, મારા ભગવાન આજે પધારવાના છે, મારું ઘર નાનકડું છે, માટે આપને ત્યાં ઉતારો રાખીએ, સીધું સામાન બધું આપની દુકાનેથી જ આપજો, હિસાબ હું પછી ચૂકવી દઈશ. કારણ ડડુસરે જાણ્યું ઘરમાં લાવીશ ને ઓરડો ખોલશે તો બધુંય છતું થઈ જશે અને ભગવાન ભાગી જશે. એટલે પોતાના જે શેઠ વાણિયો હતો એ રાજી થઈ ગયો કે તારા ભગવાનને મારા ઘરે ક્યાંથી મને સેવા મળશે. આખું ગામ લઈ અને આવ્યા છે, સ્વાગત સામયું કરે ને એવા નાચે કે જાણે કાંઈ બન્યું જ નથી હો. અને મહારાજને ધામધૂમથી લઈને ચાલ્યા. ભગવાનના તો ભક્તોના ઘરની ખબર જ હોય ને, ભગવાનને યાદ જ હોય. ભગવાન કે ગલુજી આપનું ઘર તો આ બાજુ આમ કંઈ હાલ્યા, તો કે મહારાજ મારું ઘર નાનકડું પડે ને, સંતોન પાર્ષદો ઘણા છે એટલે બીજે ઉતારો રાખ્યો છે. એમ કરતા વાણિયાને ઘરે લઈ ગયા, પ્રેમથી પ્રભુને જમાડ્યા. ભગવાનને કહે છે, મહારાજ બહુ દિવસ સુધી રોકાઓ, પણ ભગવાન તો બધું જાણે ને. બીજે દિવસે સવારે તૈયાર થયા. ગલુજી ખૂબ આગ્રહ કરે છે, ભગવાન કહે છે, નહીં નહીં ગલુજી, અત્યારે અમારાથી રોકાવા એવું નથી. આજે તો અમે જાશું, ફરી વાર આવશું ને ત્યારે તમે કહેશો એટલું રોકાશું, બસ એમ કહીને ભગવાન સવારે જમી પરવારી અને સંતો ભક્તો સાથે નીકળ્યા ને. ગાજતા વગાડતા ભગવાનને વળાવવા માટે આવ્યા છે, પાછા નથી વળતા એવા નાચે શરીરનું ભાન ભૂલીને. ઓ ભગવાને ગામની બહાર નીકળી અને ડડુસરને કીધું, ગડુજીને કહ્યું કે હવે પાછા વળો. નહીં મહારાજ, તમને વડાવવા સીમાડા સુધી આવીશ. ભગવાન કે બહુ થયું, હવે જાઓ જલ્દી ઘરે અને દોષીનું કારજ જે અંત્યેષ્ટિ ક્રિયા કરવાની છે એ કરો. હા મહારાજ, એ તો હું ભૂલી ગયો. ભગવાન કહે છે, ગલુજી તમે અમને અભડાવી દીધા, સૂતકી હતા અને અમને અડી ગયા, અમને જમાડ્યું. ભગવાનને ગલુજી કહે છે, મહારાજ આત્માને કોઈ દી સૂતક લાગે? તમે જ કહેતા હતા કે તમે બધા બ્રહ્મરૂપ છો, તો મહારાજ અમે તો આત્મા નહીં પણ અક્ષરરૂપ એવા તમારા ભક્ત છીએ, તો અમને સૂતક શેનું? અને અમને સૂતક ન હોય તો તમે તો વળી પરબ્રહ્મ છો, અને તમે અમારું જમો તો અમે તમને અડીએ તોય પણ તમને સૂતક ક્યાંથી લાગે? માટે સૂતક જેવી વાત જ મહારાજ કાંઈ આવતી નથી. ગલુજીની આવી સમજણ જોઈને મહારાજ અતિશય રાજી થયા છે. અને ગલુજી હે રાજન ઘરે પધાર્યા, ડોશીની અંત્યેષ્ટિ ક્રિયા કરી અને આ બાજુ શ્રીજી મહારાજ ત્યાંથી વિદાય લઈ અને હે રાજન વડસર ગામ બાજુ પધાર્યા છે. ભગવાન શ્રીહરિએ વચનામૃતમાં લોયાના ત્રીજામાં મહાત્મે જ્ઞાને સહિત ભગવાન અને સંતનો જેને નિશ્ચય હોય એના કેવા લક્ષણ હોય અને એ કેવા ભક્તો હતા એમાં ડડુસરવાળા ગલુજીને ભગવાને ખાસ સ્થાન આપ્યું છે સહજાનંદ સ્વામી મહારાજને.